એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. તો આજે આપણે એક એવા વ્યક્તિત્વની ગાથામાં ઊંડા ઉતરી રહ્યા છીએ જેમનું નામ વિજ્ઞાન અને પ્રેરણાનો પર્યાય બની ગયું છે. આપણે વાત કરીશું મેડમ મેરી ક્યુરી વિશે.
હા, અને આપણી ચર્ચાનો આધાર રહેશે એમની જ પુત્રી ઇવ ક્યુરીએ લખેલું પુસ્તક મેડમ ક્યુરી, અ બાયોગ્રાફી.
અને આ પુસ્તકનું મહત્વ એ છે કે તે માત્ર વૈજ્ઞાનિક સિદ્ધિઓની યાદી નથી, બરાબર?
બિલકુલ નહીં. આ તો એક દીકરીએ પોતાની માના સંઘર્ષો, એમની આંતરિક શક્તિ, એમના માનવીય પાસાને મતલબ ખૂબ નજીકથી અને પ્રામાણિકતાથી રજૂ કર્યું છે. ઇવ ક્યુરી આપણને મેરીના મન સાથે એમના હૃદય સુધી લઈ જાય છે.
ખરેખર મેરી સ્ક્લોડોવોસ્કા ક્યુરી પોલેન્ડમાં જન્મ્યા, ફ્રાન્સને કર્મભૂમિ બનાવી, ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી
અને નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા, અને એ પણ એક નહીં, બે વાર.
હા, અને પાછા બે જુદા જુદા વિજ્ઞાન ક્ષેત્રોમાં, ભૌતિકશાસ્ત્રમાં 1903માં અને રસાયણશાસ્ત્રમાં 1911માં. આજ સુધી કોઈ આ કરી શક્યું નથી.
એકમાત્ર વ્યક્તિ, અને એમની વાર્તા આજે પણ કેમ આટલી મહત્વની છે? કારણ કે એ ખાલી વિજ્ઞાનની વાત નથી.
ના, બિલકુલ નહીં.
એ ગરીબી, પરદેશી હોવાનો અનુભવ, એક સ્ત્રી હોવાના નાતે આવતા અવરોધો, આ બધું જ હતું. એ બધા સામે લડીને ઇતિહાસ પર પોતાની છાપ છોડવાની આ ગાથા છે. એમણે બતાવ્યું કે જ્ઞાન પ્રત્યેની નિષ્ઠા અને કહેવાય ને અદમ્ય જુસ્સો શું કરી શકે છે.
તો ચાલો આ અસાધારણ જીવનયાત્રાના મુખ્ય પડાવોને સમજીએ. શરૂઆત કરીએ એમના બાળપણથી.
હા, જન્મ 1867માં વોરસોમાં, જે ત્યારે ખબર છે રશિયન સામ્રાજ્યના તાબા હેઠળ હતું. એમનું મૂળ નામ મારિયા સાલોમિયા સ્ક્લોડોસ્કા.
અને પરિવાર
કેવો હતો?
પરિવાર બૌદ્ધિક હતો. પિતાજી ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા. માતા એક શાળા ચલાવતા હતા. પણ વાતાવરણ મતલબ રાજકીય રીતે દમનકારી હતું. પોલિશ સંસ્કૃતિ, ભાષા, એના પર પ્રતિબંધો હતા.
ઓહ,
તરી હતી ને?
હા, દુર્ભાગ્ય. એમની મોટી બહેન ઝોઝિયાનું ટાઇફસથી મૃત્યુ થયું, અને જ્યારે મારિયા 10 વર્ષના હતા ત્યારે એમના માતાનું ક્ષય રોગથી અવસાન થયું.
અરે રે, આટલી નાની ઉંમરે આટલું બધું, એની અસર તો રહી જશે.
ચોક્કસ, આ શરૂઆતની મુશ્કેલીઓએ કદાચ એમનામાં એક પ્રકારની અડગ સહનશીલતા વિકસાવી. દુઃખને જાહેરમાં વ્યક્ત કરવા કરતાં એમાંથી શક્તિ મેળવી કામમાં લાગી જવું, ભાવુકતા પર થોડો અવિશ્વાસ અને જ્ઞાન પર અતૂટ શ્રદ્ધા.
અને પિતાનો પ્રભાવ તો હશે જ, વિજ્ઞાન પ્રત્યેનો પ્રેમ.
હા, પિતા પાસેથી વિજ્ઞાન પ્રત્યેનો પ્રેમ અને તર્કબદ્ધ વિચારસરણી મળી.
પણ શિક્ષણ મેળવવું એ પણ એમના માટે એક સંઘર્ષ હતો, ખરું ને?
હા, બહુ મોટો સંઘર્ષ. વોર્સો યુનિવર્સિટીમાં મહિલાઓ ભણી ન શકે એટલે પેરિસ જઈને ભણવાનું સપનું હતું, પણ પૈસા ક્યાંથી લાવવા? અને અહીં આવે છે એમનો પેલો પ્રખ્યાત કરાર એમની બહેન બ્રોનિયા સાથે.
ઓહો, હા, એ કરાર શું હતું? એ
મારિયા પહેલા ગવર્નસ તરીકે નોકરી કરશે, પૈસા કમાઈને બ્રોનિયાને પેરિસ મોકલશે, જ્યાં બ્રોનિયા મેડિકલ ભણશે. અને પછી ભણતર પૂરું થયા પછી બ્રોનિયા મારિયાને પેરિસ બોલાવીને ભણવામાં મદદ કરશે.
વાહ, કેટલો ત્યાગ અને સમજદારી.
લગભગ 6 વર્ષ, આ 6 વર્ષ એમણે એકલતામાં ગાળ્યા, પણ સાથે સાથે જાતે જ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત બધું ભણ્યા. પિતા સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો. વોર્સોની પેલી ફ્લોટિંગ યુનિવર્સિટીના ગુપ્ત વર્ગોમાં પણ ભાગ લીધો.
આ કરાર ખાલી વ્યવસ્થા નહોતી, એ એમની દીર્ઘદ્રષ્ટિ હતી.
અને પછી અંતે પેરિસ 1891માં 24 વર્ષની ઉંમરે.
હા, સોર્બોન યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. પણ ત્યાં જીવન મતલબ જરાય સહેલું નહોતું.
ગરીબી, ઠંડી, એવું બધું સાંભળ્યું છે.
હા, ખૂબ ગરીબી, ઠંડીગાર ગેરેટમાં રહેવાનું, ઘણીવાર ભૂખ્યા પણ રહેવું પડતું, માખણવાળી બ્રેડ અને ચા પર દિવસો કાઢ્યા. પણ ભણવામાં એકાગ્રતા અદ્ભુત હતી
અને મહેનત રંગ લાવી. ચોક્કસ, ભૌતિકશાસ્ત્રમાં પહેલો નંબર, ગણિતમાં બીજો. અને આ જ સમયમાં 1894માં એમની મુલાકાત થઈ પિયર ક્યુરી સાથે,
જે પોતે પણ એક વૈજ્ઞાનિક હતા.
હા, પિયર તો ત્યારે સ્થાપિત વૈજ્ઞાનિક હતા. મેરી એમના સંશોધન માટે લેબોરેટરી શોધી રહ્યા હતા ત્યારે મુલાકાત થઈ.
અને આ મુલાકાત એક ઐતિહાસિક ભાગીદારીની શરૂઆત બની, અંગત અને વૈજ્ઞાનિક બંને રીતે.
બરાબર કહ્યું. બંને વચ્ચે વિજ્ઞાન પ્રત્યેનો શુદ્ધ પ્રેમ હતો, બૌદ્ધિક સમાનતા હતી, 1895માં લગ્ન કર્યા સાદા સમારોહમાં. 1897માં દીકરી આયરીનનો જન્મ થયો.
અને પછી મેરીએ ડોક્ટરેટ માટે વિષય પસંદ કર્યો પેલો હેનરી બેકરેલે શોધેલા યુરેનિયમના રહસ્યમય કિરણોનો.
હા, અને અહીંથી એમની કારકિર્દીનો અને વિજ્ઞાનના ઇતિહાસનો એક નવો અધ્યાય શરૂ થયો.
એમણે શું શોધ્યું એ કિરણો વિશે?
એમણે પિયર અને એમના ભાઈએ બનાવેલું એક ખાસ સાધન ઇલેક્ટ્રોમીટર વાપર્યું અને માપ્યું કે આ કિરણોત્સર્ગ એટલે કે રેડિયેશન એ યુરેનિયમના જથ્થા પર આધાર રાખે છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા પર નહીં.
અચ્છા,
એનો મતલબ શું થયો કે આ ગુણધર્મ અણુનો પોતાનો છે, અંદરનો ગુણધર્મ છે. આ વિચાર જ ક્રાંતિકારી હતો. પરમાણુ અવિભાજ્ય નથી એ દિશામાં આ પહેલું મોટું પગલું હતું. એમણે આ ઘટના માટે રેડિયો એક્ટિવિટી શબ્દો આપ્યો.
વાહ! અને પછી પેલી પિચબ્લેન્ડ ખનિજની વાત, જે યુરેનિયમ કરતાં પણ વધુ રેડિયો એક્ટિવ નીકળી.
હા, બસ એ જ. એ અવલોકન પરથી એમને લાગ્યું કે આ પિચબ્લેન્ડમાં યુરેનિયમ સિવાય કંઈક બીજું છે જે વધુ શક્તિશાળી છે.
અને પિયર પણ આ કામમાં જોડાયા પછી?
પિયર એટલા પ્રભાવિત થયા કે એમણે પોતાનું સંશોધન છોડી દીધું અને મેરી સાથે આ નવા તત્વોની શોધમાં લાગી ગયા. આ બતાવે છે કે પિયર મેરીની પ્રતિભાને કેટલું માન આપતા હતા.
અને પછી શરૂ થઈ પેલી વર્ષોની કઠોર મહેનત.
હા, પેલી ખખડદજ ટપકતી છતવાળી શેડમાં ટનબંધ પિચબ્લેન્ડ લાવવાનું, એને ઉકાળવાનું, રસાયણો સાથે પ્રક્રિયા કરવાની.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે એ. ક્યુરીએ વર્ણન કર્યું છે ને એનું?
હા, ઈવ લખે છે કે એ 4 વર્ષ અત્યંત કષ્ટદાયક હતા. ઉકળતા કાળા કાદવ જેવા પદાર્થને મોટા લોખંડના સળિયાથી હલાવતા રહેવું, હજારો વાર સ્ફટિકીકરણ કરવું, શારીરિક રીતે ખૂબ જ થકવી દેનારું કામ, અને એ પણ ઠંડી અને ગરમીમાં પાયાની સુવિધાઓ વગર.
પણ એમની લગન અટલ હતી.
બિલકુલ. અને આ તપસ્યાનું ફળ મળ્યું 1898માં. એક નહીં, 2 નવા તત્વોની શોધ થઈ,
પોલોનિયમ અને રેડિયમ.
હા, પોલોનિયમ, જેનું નામ એમણે પોતાના વતન પોલેન્ડના માનમાં રાખ્યું, અને રેડિયમ, જે અત્યંત શક્તિશાળી રેડિયો એક્ટિવ તત્વ હતું. આ શોધે તો વિજ્ઞાન જગતમાં ખળબળાટ મચાવી દીધો.
અને આના માટે જ 1903માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો, હેનરી બેકેરેલ અને પિયર ક્યુરી સાથે. પણ એમાં પણ મેરીના નામને લઈને કંઈક થયું હતું ને?
હા, શરૂઆતમાં નોમિનેટિંગ કમિટીએ ખાલી પિયર અને બેકરેલનું જ નામ સૂચવ્યું હતું. એ સમય મહિલા વૈજ્ઞાનિકોને ગંભીરતાથી લેવાતા નહોતા.
ઓ!
પણ પિયરે ખૂબ આગ્રહ કર્યો. એમણે કહ્યું કે આ સંશોધનનો મુખ્ય પાયો તો મેરીનું કામ છે, એમના વગર આ શક્ય જ નહોતું. પિયરના આગ્રહને કારણે જ મેરી ક્યુરીનું નામ જોડાયું અને તેઓ નોબેલ પુરસ્કાર જીતનાર ઇતિહાસની પ્રથમ મહિલા બન્યા.
પિયર ક્યુરી પણ કેટલા મહાન હતા, પોતાની પત્નીના યોગદાન માટે આટલો આગ્રહ રાખવો.
ખરેખર એમની ભાગીદારી અનોખી હતી. પણ સફળતાની સાથે જ દુર્ભાગ્યે 1906માં પિયરનું એક રસ્તા અકસ્માતમાં મૃત્યુ થયું.
હા, ઘોડાગાડી નીચે કચડાઈ જવાથી. આ તો ભયંકર આઘાત હશે મેરી માટે.
ખૂબ જ મોટો આઘાત. મેરી ત્યારે ફક્ત 38 વર્ષના હતા. 2 નાની દીકરીઓ હતી, આયરીન અને ઈવ. આખું જીવન જાણે અચાનક બદલાઈ ગયું.
પણ અહીં પણ એમની અંદરની શક્તિ દેખાઈ.
ચોક્કસ. એમણે સરકાર તરફથી મળતું વિધવા પેન્શન લેવાની ના પાડી દીધી. અને એના બદલે શું કર્યું? સોરબોન યુનિવર્સિટીમાં પિયરની જે પ્રોફેસરની જગ્યા ખાલી પડી હતી એ સ્વીકારી લીધી.
સોરબોનના 650 વર્ષના ઇતિહાસમાં પહેલી મહિલા પ્રોફેસર.
હા, અને કહેવાય છે કે એમણે પોતાનું પહેલું લેક્ચર બરાબર એ જ વાક્યથી શરૂ કર્યું જ્યાં પિયરે પોતાનું છેલ્લું લેક્ચર અધૂરું છોડ્યું હતું, જાણે એમના કામને આગળ ધપાવવાનો સંકલ્પ લીધો હોય.
અદ્ભુત. અને એમણે કામ ચાલુ રાખ્યું, શુદ્ધ રેડિયમ ધાતુ છૂટી પાડી એના ગુણધર્મોનો અભ્યાસ કર્યો.
અને આ જ કામ માટે 1911માં તેમને રસાયણશાસ્ત્રમાં બીજો નોબેલ પુરસ્કાર મળ્યો.
2 અલગ અલગ વિજ્ઞાન ક્ષેત્રોમાં નોબેલ જીતનાર પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.
બરાબર. પણ આ જ સમયગાળામાં એક અંગત વિવાદ પણ થયો, લેંગેવિન અફેર તરીકે જે ઓળખાય છે.
હા, ફિઝિસિસ્ટ પોલ લેંગેવિન સાથેના એમના સંબંધોને લઈને ફ્રેન્ચ પ્રેસે એમના પર ખૂબ હુમલા કર્યા હતા.
બહુ જ ખરાબ રીતે. એમને વિદેશી, ઘરભંગ કરનાર અને યહૂદી, જે તેઓ નહોતા, તરીકે ચિતરવામાં આવ્યા. ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સે પણ એમને સભ્યપદ આપવાની ના પાડી દીધી.
આટલા વિરોધ અને અંગત હુમલાઓ છતાં તેઓ નોબેલ પુરસ્કાર લેવા સ્ટોકહોમ ગયા. સ્વીડિશ એકેડેમીએ પણ દબાણ કર્યું હતું કે તેઓ ના આવે, પણ એમણે હિંમત બતાવી.
એમણે પોતાના કામને અને પોતાની જાતને અલગ રાખ્યા. પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ.
અને એમાં પણ એમનું યોગદાન ભૂલી શકાય એવું નથી. પેલી મોબાઈલ એક્સરે યુનિટ્સ,
હા, પેટિટ ક્યુરીઝ, નાની ક્યુરીઓ, એમણે આ એક્સરે વાન વિકસાવી. એટલું જ નહીં, પોતાની દીકરી આઈરીન સાથે તેઓ જાતે યુદ્ધના મોરચે ગયા અને ઘાયલ સૈનિકોની સારવારમાં મદદ કરી. સેંકડો મહિલાઓને રેડિયોલોજી ટેકનિશિયન તરીકે ટ્રેનિંગ પણ આપી.
યુદ્ધ પછી એમણે પેરિસમાં રેડિયમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી.
હા, પણ શરૂઆતમાં ભંડોળ અને રેડિયમની બહુ અછત હતી, એટલે એમણે અમેરિકાના પ્રવાસો કર્યા. ત્યાંની મહિલાઓએ એમના કામ માટે ભંડોળ ભેગું કર્યું 1 ગ્રામ રેડિયમ ખરીદવા માટે.
અંતિમ વર્ષો કેવા રહ્યા?
એમના અંતિમ વર્ષો આ રેડિયમ ઇન્સ્ટિટ્યૂટના સંચાલનમાં, એને વિકસાવવામાં અને નવી પેઢીના વૈજ્ઞાનિકોને તૈયાર કરવામાં ગયા. એમનો વૈજ્ઞાનિક વારસો એમની દીકરી આઈરીન અને જમાઈ ફ્રેડરિક જુલિયોટે ખૂબ સારી રીતે આગળ ધપાવ્યો. એમને પણ નોબેલ પુરસ્કાર મળ્યો.
પણ વર્ષો સુધી રેડિયેશનના સંપર્કમાં રહેવાને કારણે એમનું સ્વાસ્થ્ય,
હા, એમનું સ્વાસ્થ્ય બગડતું ગયું. મોતિયો આવ્યો, બીજી બીમારીઓ થઈ, અને અંતે 4 જુલાઈ 1934ના રોજ 66 વર્ષની વયે અપ્લાસ્ટિક એનિમિયાથી એમનું અવસાન થયું. રેડિયેશનના સતત સંપર્કને કારણે એમની અસ્થિમજ્જા નષ્ટ થઈ ગઈ હતી.
જે રેડિયમે એમને જગતમાં અમર બનાવ્યા એ જ એમના મૃત્યુનું કારણ બન્યું. ખરેખર કેવી કરુણતા!
આટલી લાંબી અને ઘટનાપૂર્ણ જીવનયાત્રા પરથી એમના જે મૂળભૂત દર્શન અને મૂલ્યો દેખાય છે એ પણ સમજવા જેવા છે.
શું લાગે છે એમની મુખ્ય વિચારધારા શું હતી?
વિજ્ઞાન. વિજ્ઞાન એમના માટે સત્યની શોધ હતી. લગભગ એક ધર્મ જેવી શ્રદ્ધા હતી એમાં. એ માનતા કે આ બ્રહ્માંડ નિયમોથી ચાલે છે, એ નિયમો સમજી શકાય છે, અને એ સમજવું એ જ માનવીનું કર્તવ્ય છે.
એટલે બધું તર્ક અને પુરાવા પર આધારિત, પ્રત્યક્ષવાદ.
હા, અવલોકન, માપન, પ્રયોગ. અંધશ્રદ્ધા કે ખાલી તત્વજ્ઞાન માટે એમના જીવનમાં બહુ ઓછો સમય હતો. અંગત દુર્ઘટનાઓ બની, પણ એમણે ક્યારેય એના માટે કોઈ દૈવિક કારણો શોધ્યા નહીં. વૈજ્ઞાનિક સત્ય જ એમના માટે વિશ્વસનીય હતું, કદાચ અજ્ઞાવાદી કહી શકાય.
અને પેલો માનવતાવાદી અભિગમ તો અદ્ભુત હતો, રેડિયમ પેટન્ટ ન કરાવવાનો નિર્ણય.
એ બહુ મોટી વાત છે. એમણે સ્પષ્ટ કહ્યું, રેડિયમ કોઈને અમીર બનાવવા માટે નથી, તે એક તત્વ છે, તે બધા લોકોનું છે. એમના માટે વૈજ્ઞાનિક જ્ઞાન સમગ્ર માનવતાના ભલા માટે હતું, વ્યક્તિગત લાભ માટે નહીં.
પોતાના પોલિશ વારસા પ્રત્યે પણ ગર્વ હતો ને, અને સત્તા પ્રત્યે થોડો અવિશ્વાસ.
હા, પોલોનિયમનું નામકરણ એનું ઉદાહરણ છે. અને રશિયન શાસન નીચે જે અનુભવો થયા હતા એના કારણે કદાચ યોગ્યતા અને પુરાવા સિવાયની કોઈ પણ સત્તા પર એમને શંકા રહેતી. સત્ય એ રાષ્ટ્રીયતા, લિંગ કે સામાજિક દરજ્જાથી પર છે એવું માનતા.
આ બધા પાછળ એમની મૂળ પ્રેરણા શું હતી? દેખીતી રીતે જ્ઞાન માટેની જિજ્ઞાસા તો હતી જ.
હા, એ તો મુખ્ય હતી જ. અતૃપ્ત જિજ્ઞાસા, શોધ કરવાનો આનંદ, સાથે સાથે પોતાના વતન પોલેન્ડ માટે ગર્વ, અને કદાચ સીધી રીતે નહીં પણ સ્ત્રી તરીકે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની એક મૂક પણ મક્કમ ઈચ્છા.
અને પિયરના મૃત્યુ પછી?
પિયરના મૃત્યુ પછી તો વૈજ્ઞાનિક કાર્ય એમના માટે જાણે એક પવિત્ર મિશન બની ગયું. અને એમ પણ કહી શકાય કે માતા અને બહેનના રોગથી થયેલા મૃત્યુએ એમને વિજ્ઞાનના તબીબી ઉપયોગો, ખાસ કરીને કેન્સરની સારવારમાં રેડિયમના ઉપયોગ તરફ વધુ પ્રેરિત કર્યા હશે.
મુશ્કેલીઓ સામે એમનો જે અભિગમ હતો એમાંથી આપણે શું શીખી શકીએ?
એમનો અભિગમ હતો પ્રોડક્ટિવ સ્ટોઇસિઝમ જેવો, એટલે કે દુઃખ કે મુશ્કેલી આવે તો એનાથી ભાંગી પડવાને બદલે એનો સામનો કરવો, અને એમાંથી શક્તિ મેળવીને પોતાના કામમાં વધુ ધ્યાન આપવું.
એટલે ગરીબીનો સામનો સાદગીથી કર્યો, ટીકાઓનો જવાબ સિદ્ધિઓથી આપ્યો.
બરાબર. એમના માટે કામ એ ફક્ત આજીવિકા નહોતી, એ આશ્રય હતો, જીવનનો સાર હતો. દુનિયાની અરાજકતા, પૂર્વગ્રહો, નુકસાન, આ બધા સામે એમનો તાર્કિક અને અર્થપૂર્ણ જવાબ હતું એમનું કામ.
એમનું પેલું વાક્ય યાદ આવે છે, જીવનમાં કશું ડરવા જેવું નથી, તે માત્ર સમજવા જેવું છે. હવે વધુ સમજવાનો સમય છે, જેથી આપણે ઓછો ડર અનુભવીએ. કેટલી સાચી વાત છે!
ખરેખર. અને જો આપણે એમના જીવનના સૌથી નિર્ણાયક, મતલબ કે ટર્નિંગ પોઈન્ટ્સ જોઈએ, તો 3 મુખ્ય ઘટનાઓ મને દેખાય છે.
કઈ 3 ઘટનાઓ તમે મુખ્ય ગણશો?
પહેલી, એમની બહેન બ્રોનિયા સાથેનો પેલો કરાર આશરે 1885.
હા, એ શા માટે આટલું મહત્વનો?
કારણ કે એ ખાલી પેરિસ જવાની વ્યવસ્થા નહોતી, એ એમની નાની ઉંમરમાં બતાવેલી દીર્ઘદૃષ્ટિ હતી, ત્યાગ હતો, પોતાના ભવિષ્યને જાતે ઘડવાની પ્રતિબદ્ધતા હતી. એ કરારે એમના સપનાને એક નક્કર યોજનાનું રૂપ આપ્યું. એ ભવિષ્યના નિર્માતા બનવાનો માર્ગ હતો.
બરાબર. બીજો મહત્વનો વળાંક?
બીજો, એમનું પેલું ક્રાંતિકારી તારણ કે રેડિયો એક્ટિવિટી અણુનો આંતરિક ગુણધર્મ છે. 1897. આ કોઈ સામાન્ય અવલોકન નહોતું, આ એક વૈચારિક છલાંગ હતી.
એણે ભૌતિકશાસ્ત્રની દિશા બદલી નાખી.
હા, એણે સ્થાપિત માન્યતાઓને પડકારી પોલોનિયમ અને રેડિયમની શોધનો વૈચારિક પાયો નાખ્યો. આ ક્ષણે મારિયા સ્ક્લોડોવ્સ્કા એક તેજસ્વી વિદ્યાર્થીમાંથી એક ક્રાંતિકારી સિદ્ધાંતકાર બન્યા.
અને ત્રીજો, જે અત્યંત દુઃખદ પણ હતો,
પિયરનું મૃત્યુ 1906.
હા,
આ ઘટનાએ એમને એકાએક એકલ માતા અને એક વિશાળ વૈજ્ઞાનિક વારસાના એકમાત્ર રખેવાળ બનાવી દીધા.
અને પેલો પ્રોફેસરશિપ સ્વીકારવાનો નિર્ણય?
એ નિર્ણય એમની આત્મદ્રઢતાનું પ્રતીક હતો. એ માત્ર નોકરી નહોતી, એ પડકાર હતો. આ ઘટનાએ તેમને પિયરની છાયામાંથી બહાર લાવીને મેડમ ક્યુરી તરીકેની એક સ્વતંત્ર જાહેર ઓળખ આપી અને કદાચ એમના જીવનનો સૌથી સ્વતંત્ર અને ઉત્પાદક વૈજ્ઞાનિક તબક્કો અહીંથી શરૂ થયો.
મેડમ ક્યુરીનું જીવન ભલે અસાધારણ રહ્યો, પણ આપણે સામાન્ય માણસ તરીકે એમાંથી શું બોધપાઠ લઈ શકીએ? એમના સંઘર્ષો, નુકસાન, મહત્વાકાંક્ષા, પ્રેમ, સિદ્ધિ, આ બધું તો આપણા બધાના જીવનમાં પણ હોય છે, ખરું ને?
સાવ સાચી વાત. એમનું જીવન આપણને શીખવે છે કે ગમે તેવા અવરોધો હોય, ગરીબી હોય, લિંગના આધારે ભેદભાવ થતો હોય, સામાજિક પૂર્વગ્રહો નડતા હોય કે પછી સાધન સુવિધાઓનો અભાવ હોય, તો પણ અડગ રહી શકાય છે.
અને પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા કેટલી જરૂરી છે.
હા, જ્ઞાન માટેની શુદ્ધ જિજ્ઞાસા અને કોઈ ઉમદા હેતુ માટેનું સમર્પણ કેટલી મોટી તાકાત બની શકે છે એ એમનું જીવન બતાવે છે.
અને વ્યક્તિગત ફાયદા કરતા માનવતાના ભલા માટે યોગદાન આપવું, પેલો રેડિયમ પેટન્ટ ન કરવાનો નિર્ણય એનું ઉત્તમ ઉદાહરણ છે.
બરાબર. એમણે અંગત દુઃખને પણ કામ કરવાની પ્રેરણામાં ફેરવી દીધું. પ્રસિદ્ધિ મળી, સિદ્ધિઓ મળી, પણ નમ્રતા અને કામ પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખી. એમનું જીવન એ વાતનું પ્રમાણ છે કે એક વ્યક્તિ ધારે તો સમાજની મર્યાદાઓ ઓળંગીને પણ દુનિયા પર કેવી ઊંડી અસર પાડી શકે છે.
અલબત્ત, એની કિંમત પણ ચૂકવવી પડી એમના સ્વાસ્થ્યના ભોગે.
હા, એ પણ એક વાસ્તવિકતા છે. જ્ઞાન અને સિદ્ધિ માટે ક્યારેક બલિદાન પણ આપવું પડે છે.
તો ચાલો આ વિસ્તૃત ચર્ચાના અંતે ત્રણ મુખ્ય શીખને સ્પષ્ટ રીતે તારવીએ. પહેલી, એક ભાવનાત્મક સૂઝ એમના જીવનમાંથી કઈ ગણાય?
પિયર સાથેની એમની ભાગીદારી એ ખાલી બૌદ્ધિક નહોતી, એક ઊંડું, લગભગ રહસ્યમય કહી શકાય એવું ભાવનાત્મક જોડાણ હતું. પિયરના ગયા પછી એમણે પોતાના અસીમ દુઃખને તેમના અધૂરા કામને આગળ વધારવાની શક્તિમાં ફેરવી નાખ્યું. આ બતાવે છે કે પ્રેમ અને ખોટ જેવી ઊંડી લાગણીઓ પણ વારસો બની શકે છે, પ્રેરણા બની શકે છે.
બરાબર. હવે બીજી, એક બૌદ્ધિક સૂઝ સૌથી મહત્વની કઈ?
એમની સૌથી ક્રાંતિકારી બૌદ્ધિક સૂઝ એ હતી કે અણુ, જેને સદીઓથી અવિભાજ્ય અને સ્થિર માનવામાં આવતો હતો, તે વાસ્તવમાં એવો નથી. તે પોતાની મેળે તૂટી શકે છે, વિઘટિત થઈ શકે છે અને એમ કરતા અપાર ઊર્જા મુક્ત કરી શકે છે. આ એક જ ખ્યાલે ભૌતિકશાસ્ત્ર અને પદાર્થ વિશેની આપણી સમજને હંમેશ માટે બદલી નાખી. અણુયુગનો પાયો અહીં નંખાયો.
અને છેલ્લે ત્રીજી, એક સાર્વત્રિક સૂઝ જે આપણા સૌના જીવન માટે ઉપયોગી થઈ શકે,
તે છે શરૂઆત કરવા માટે આદર્શ પરિસ્થિતિની રાહ જોવી નહીં. મેડમ ક્યુરીએ એમની મોટાભાગની મહત્વની શોધ ક્યારે કરી? ગરીબીમાં, પૂર્વગ્રહો વચ્ચે, અપૂરતી સુવિધાઓ સાથે, પેલી ટપકતી છતવાળી શેડમાં. એમનું જીવન બહાનાઓ સામે એક જોરદાર દલીલ છે.
એટલે કે ભંડોળ નથી, પરવાનગી નથી, પૂરતી તૈયારી નથી, એવા વિચારો કરવાને બદલે
બસ શરૂ કરી દો. તમારી પાસે જે છે તેની સાથે તમે જ્યાં છો ત્યાંથી જ કામ શરૂ કરવાનો યોગ્ય સમય ક્યારે આવતો નથી, એ સમય લાવવો પડે છે. એમના જીવનની આ સૌથી મોટી અને સાર્વત્રિક શીખ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.